चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो एमा आपने आठमू प्रकरण कर्यू एमा नय निक्षेप अने एमा पछी गई वक्ते नयनु पुनरावर्तन एटले रिविजन पण आपने कर्यू। हवे आजथी नवमू प्रकरण नाइन्थ चेप्टर शुरू करीए छीए। नवमू चेप्टर जे छे नाइन्थ चेप्टर ए अनेकांत अने स्यादवाद अधिकार एना उपर छे। अनेकांत अने स्यादवाद नो अधिकार आपणने बधाने सामान्य माहिती तो छे ज अनेकांत अने स्यादवादनी, पण आपणे प्रश्नोत्तरमाळामांथी करीए एटले आपणे एमांथी वधारे सारी रीते शीखीए छीए। अने आ बधुं एटला माटे जरूरनुं छे कि ज्यारे आपणे शास्त्रनो अभ्यास करीए त्यारे आपणने एना अर्थ करती वखते तकलीफ न पड़े अने साची रीते जेम छे तेम आपणे समजीए। एटले अनेकांत अने स्यादवादनो अधिकार बराबर समजवो जोईए। अनेकांतनु स्वरूप जे छे ए जैन दर्शन सिवाय क्यांय एवं स्वरूप छे नहीं। जैन दर्शन सिवाय बीजे क्यांय आ वात छे ज नहीं। मात्र जैन में ज आ वात छे कि बे विरुद्ध वात ने एक साथे कहेवामां आवे, बे विरुद्ध वात ने एक साथे स्वीकारवामां आवे, आ जैन दर्शन सिवाय बीजे क्यांय नथी। बीजानी मान्यता में बधे एकांते वस्तु ने लेवामां आवी छे। भारत में छ दर्शन मुख्य गणीए छीए आपणे। એ છ આસ્તિક દર્શન છે, એ છની અંદર વસ્તુના સ્વરૂપને એકાંતે લેવામાં આવ્યું છે ને એટલે જ તકલીફ છે। બધી મોટાભાગની તકલીફ એના કારણે જ છે કે વસ્તુના સ્વરૂપને એકાંતે લઈ લેવામાં આવી છે। એમણે જે જે વસ્તુ સ્વીકારી છે, જે જે વાત સ્વીકારી છે, એ બધી જ વાત આપણે પણ સ્વીકારી છે, પણ આપણે અપેક્ષાથી સ્વીકારી છે। એમણે એકાંતે સ્વીકારી લીધી છે કે આ બધું આમ જ છે। આપણે એમ કહીએ કે ના, એ કોઈ અપેક્ષા એમ છે, પણ બીજી અપેક્ષા બીજી રીતે પણ છે। એટલે જૈન દર્શનની અંદર વિશાળતા છે અને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ આપણે સમજીએ છીએ, આટલો જ ફેર છે। એટલે એક રીતે આપણે એમ કહીએ કે ભારતના જે બીજા આપણે આસ્તિક દર્શન જે બધા લઈએ છીએ, વેદાંત, નૈયિક વગેરે, એ બધા દર્શનની અંદર જે વાત છે તે જૈન દર્શનના એક એક અંશ છે। જૈન દર્શન જે છે પૂર્ણ છે અને એમાંથી એક એક વસ્તુ બધા લઈને બેસી ગયા છે અને ખરેખર એમ જ છે, ખરેખર એવું જ છે। ઋષભદેવ ભગવાનના વખતથી એવું છે, અને હું તો એમ કહું કે એની પહેલાની જે ઓવિસી છે એમાં એ વખતથી પણ એમ જ છે। ઋષભદેવ ભગવાનના વખતમાં એવું બન્યું કે એમની સાથે કેટલાય લોકોએ દીક્ષા લઈ લીધી, પછી ઘણાથી દીક્ષા ન પડી, લગભગ 4000 એવા હતા કે જેમનાથી દીક્ષા ન પડી, એટલે એ બહાર નીકળી ગયા। કેમ કે પછી એ આમાન્યામાં રહેવાય નહીં, એટલે એ પછી દિગંબરની આમાન્યા પ્રમાણે રહી શકાય નહીં, એટલે પછી એમને નીકળી ગયા। પછી કોઈ કંઈ વસ્ત્ર ધારણ કર્યા ને કોઈ કંઈ કંઈક કર્યું, પણ એ મૂળ વાત જે ભગવાનની વાણીમાં જે વાત હતી એ વાણીમાંથી એમણે ઘણું બધું પકડ્યું। બધું તો ન પકડી શક્યા, પૂરેપૂરું તો થયું નહીં, એટલે જે ઘણું બધું પકડ્યું એમાંની કેટલી બધી વાત લઈ અને પોતે પોતાનો એક આખો ધર્મ બનાવીને એ રહ્યા। અને એ જ રીતે સમયે સમયે જે જે તીર્થંકર થયા એ વખતની અંદર આવું જ બન્યું છે। લોકોએ જૈન દર્શનમાંથી લીધું છે પણ પૂર્ણ માન્યતાને ગ્રહણ ન કરી, એટલે એ જુદા પડ્યા અને જુદા પડીને એક એક વસ્તુ લઈને બેસી રહ્યા। અને એવી જ રીતે ખરેખર તો એ બધા ધર્મની ઉત્પત્તિ થઈ છે। એટલે જૈન દર્શનનું જે સ્વરૂપ અનેકાંતનું જે છે એમાંથી એક એક અંતને એક એક વાતને પકડીને બેઠા છે એવા બધા જે આસ્તિક દર્શન છે એમાં વાત તો બરાબર આવે છે, પણ એક જ બસ એક અપેક્ષાથી જે છે એને એ બધી જ અપેક્ષાથી સર્વસામાન્ય સમજીને વાતને પકડે છે। મુશ્કેલી આ છે। નિત્ય કયો કોઈ આત્માને તો પછી નિત્ય જ પકડીને બેસી રહ્યા છે. બસ પછી બીજી અનિત્યતાની વાત જ નથી. જે અનિત્ય આત્માનું સ્વરૂપ છે, પર્યાય અપેક્ષા છે, એ તમે ન સ્વીકારો અને માત્ર આત્માને નિત્ય એક જ રીતે સ્વીકારો તો એ ચાલશે નહીં. નિત્ય આત્મા છે એને ન સ્વીકારવાની વાત નથી, પણ સાથે તમારે અનિત્યને પણ સ્વીકારવું પડે. એટલે બીજા દર્શનમાં આ અનેકાંતવાદની વાત જ નથી, શ્યાદવાદની વાત નથી. એટલે એમને મુશ્કેલી પડે છે કે તમે એક તરફ કહો છો કે નિત્ય છે આત્મા, બીજી તરફ અનિત્ય, આ કેવી રીતે બને? બે એક સાથે બને નહીં. એટલે જે અનેકાંત અને શ્યાદવાદની વાત છે એ જૈન દર્શનમાં છે, એ એક સાથે બે વિરોધી વાતને એક સાથે સમજાવે છે કે કોઈક અપેક્ષાથી આ આમ છે, કોઈક અપેક્ષાથી તેમ છે. આપણે સાદા ઉદાહરણ દ્વારા બધાને એ વસ્તુ ખબર છે કે શું અનેકાંત છે. આપણે અહીંયા વ્યવસ્થિત અભ્યાસ કરીએ છીએ, કેમ કે આ આ સ્વાધ્યાય છે એ આપણો અભ્યાસનો સ્વાધ્યાય છે, બરાબર છે? તો આપણે એ રીતે હવે લઈએ. અહીંયા પ્રકરણ 9મું અનેકાંત અને શ્યાદવાદ અધિકાર, એમાં પ્રશ્ન 101, ક્વેશ્ચન નંબર 101, અનેકાંત કોને કહે છે? પહેલો ક્વેશ્ચન છે આમાં. ક્વેશ્ચન નંબર 101, અનેકાંત કોને કહે છે? આમાં પુસ્તકમાં પાનું છે, અહીંયા જે પુસ્તક છે એની અંદર પાનું 67 છે, અને કોમ્પ્યુટરમાં પાનું છે 328. ગો ટુ પેજ નંબર 328, ચેપ્ટર 9, અનેકાંત અને શ્યાદવાદ અધિકાર, એમાં ક્વેશ્ચન નંબર 101, અનેકાંત કોને કહે છે? અહીંયા ઉત્તર આપ્યો છે કે પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહે છે. જો આ વ્યાખ્યા આપી, ગૂંચવાશો નહીં પ્રભુ, કંઈ ગૂંચવાવા જેવું નથી. અઘરું લાગે, એક એક શબ્દ કરીને આપણે સમજીએ એટલે બહુ સહેલું થઈ જશે. અહીંયા શું કહે છે? અનેકાંત કોને કહે છે એના ઉત્તર રૂપે અહીંયા વાત ચાલે છે. તો અનેકાંત કોને કહે છે? અનેકાંત ની વ્યાખ્યા કરી. વ્યાખ્યા અઘરી જ લાગે હંમેશા, જો વ્યાખ્યા અઘરી લાગે. આપણે ભણતા હતા, નાનપણમાં ભણતા હતા ત્યારે, અને ત્યારે પણ સ્કૂલમાં ભણતા ત્યારે વ્યાખ્યાઓ હંમેશા અઘરી લાગે, અને એમ કહેતા કે ગોખી નાખો વ્યાખ્યાને, પહેલા સમજવાની પછી યાદ રાખવા માટે ગોખવી જો પરીક્ષા આપવી હોય તો, અને પરીક્ષા ના આપવી તો ગોખવાની જરૂર નથી. એટલે યાદ ના રહે તો કંઈ વાંધો ને, સમજી લો. પ્રત્યેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ લો, કોઈ પણ પદાર્થ લો, એમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી, એટલે કે એ વસ્તુ છે. વસ્તુપણાની સિદ્ધિ કરવી એટલે એ વસ્તુ છે. તો આપણને થાય વસ્તુ તો છે પછી એમાં શું? ના, એમ નહીં. વસ્તુ છે તો તમે વસ્તુ કઈ રીતે કહો છો એને? એમાં એના ગુણ છે, એ વસ્તુ જેવા ગુણ છે તો એમ એને વસ્તુ કહો છો ને? વસ્તુપણાની સિદ્ધિ કરનારી જયારે તમે એમ કહો છો તો વસ્તુ છે, અને વસ્તુની અંદર એવા ગુણ છે તો વસ્તુની સિદ્ધિ થાય ને. કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી એટલે શું કે ભાઈ, તમે ક્યારે એને એમ કહી શકો કે તમે એની ઓળખાણ કંઈક આપવા માંગો તો એ વસ્તુની સિદ્ધિ થાય ને કે આ એ જ છે, નહીતર કેમ માની શકાય? તમે ગમે તે પણ કહી શકો, કોઈ પણ વસ્તુને ગમે તે કહી શકો. હીરો એને તમે એને પથ્થર કહી દો અને બીજો કંઈક, ના આ હીરો છે, તો તમારે એને એને સિદ્ધ તો કરવું પડે ને કે ભાઈ આ હીરો જ છે. તો એટલે એના ગુણ દ્વારા આપણે સિદ્ધ કરીએ છીએ. એટલે વસ્તુને વસ્તુપણાની સિદ્ધ તો કરવી જ પડે, તો જ માન્ય રાખી શકાય. એટલે કોઈ પણ વસ્તુ છે એની, એમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ, એટલે એમાં ગુણ બધાની વાત કરતા હોય તેમાં કેટલાક ગુણ એવા હોય કે વિરુદ્ધ હોય. શક્તિ એટલે અહીંયા ગુણની વાત છે, વિરુદ્ધ હોય, અને એ વિરુદ્ધ હોય એને તમે એકી સાથે પ્રકાશિત કરો એનું નામ અનેકાંત. બંને વિરુદ્ધ વાત છે અને એક જ વસ્તુની અંદર છે, અને એવી બે વિરુદ્ધ વાતને લઈને તમે જો બરાબર એને કરશો તો એનું એનું સ્વરૂપ બરાબર સિદ્ધ થાય છે, નહીતર સિદ્ધ થતું નથી. નહીતર એક અપેક્ષાએ સિદ્ધ થાય છે તો એ અધૂરું થાય છે. આપણે સાદું જે એક્ઝામ્પલ આમાં સમજીએ છીએ એ લઈએ કે સુરેશભાઈ છે, એ સુરેશભાઈ છે, પિતા છે, તો એમના પુત્રની અપેક્ષા એ પિતા છે, છતાં આપણે એમ કહીએ કે એમને સિદ્ધ કરીએ છીએ તો સુરેશભાઈ કોણ છે? તો પિતા. એટલે આપણને ખ્યાલ આવે એક પિતા છે એટલે એ પરણેલા હશે, એમને બાળકો હશે, બરાબર. એ વસ્તુ એનાથી સિદ્ધ થઈ ગઈ કે સુરેશભાઈની નામની કોઈ વ્યક્તિ છે, પિતા છે એટલે પુરુષ હશે, બરાબર. એમને પિતા થયા છે એટલે લગ્ન પણ કરેલા હશે અને એમને બાળકો હશે માટે પિતા થયા. આટલું તો એમાંથી સિદ્ધ થઈ જાય છે. પણ એ ખરેખર જોઈએ તો એ પૂર્ણ સિદ્ધ નથી થતું. એટલે એની સાથે આપણે એમ પણ કહીએ છીએ કે સુરેશભાઈ જે છે પિતાની સાથેની સાથે એનાથી વિરુદ્ધ પણ આપણે કહીએ કે પુત્ર છે, પુત્ર છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે પહેલી દ્રષ્ટિએ એમ થાય કે પિતા છે કે પુત્ર છે, બે વિરુદ્ધ વાત આવી ગઈ. એકની એક વ્યક્તિ માટે બે વિરુદ્ધ વાત આવી. છતાં પણ જો એનું બરાબર સ્વરૂપ જાણવું છે તો આપણે બંને વિરુદ્ધ વાતને સમજવી પડશે. તો કહીએ કે ભાઈ હા એ ચીમનભાઈના પુત્ર છે, એટલે નક્કી થઈ જાય છે કે ભાઈ ચીમનભાઈ નામના કોઈક વ્યક્તિ છે અને એમના એ પુત્ર છે. ઓળખાણ કેટલી વધી ગઈ, એમના પિતાશ્રીનું નામ પણ આવી ગયું અને એના પુત્ર પણ બધાનું નામ આવ્યું, એટલે ઓળખાણ આખી વધે છે. એ ઓળખાણ વધી એટલે એનો અર્થ શું થયો કે એ વસ્તુપણાની સિદ્ધિ, આપણે જે કહીએ છીએ એ વસ્તુપણાની સિદ્ધિ થઈ. એક અપેક્ષાએ એમના જે કંઈ ગુણ છે કે જે કંઈ લઈએ છીએ ઓળખાણ, એ ઓળખાણની સિદ્ધિ થાય છે. એટલે જ્યારે કોઈપણ વસ્તુનું સ્વરૂપ સમજીએ ત્યારે એવું જરૂરી બને છે ઘણીવાર કે બે વિરુદ્ધ માન્યતા હોય ત્યારે શું થાય, તો કે એકને છોડી દઈએ. ના, એમ તો નહીં ચાલે. એ છે અંશ અને એને તમે છોડી દો એમ કેમ ચાલે? છોડી તો નહીં શકાય. તો શું? તો કે આ અપેક્ષાથી એ આમ છે. એ કથનચિત એને માટે શબ્દ મૂકીએ છીએ, આ અપેક્ષાથી આમ છે. એટલે બે વિરુદ્ધ શક્તિ જે છે એને એક સાથે પ્રકાશિત કરનાર આ અનેકાંત છે. વિરુદ્ધ શક્તિ નથી તો કોઈ અડચણ આવતી નથી, તો બહુ સહેલું છે. બીજો ગુણ લેવો છે કે પિતાની સાથે આપણે પુત્ર નથી લેવા, વિરુદ્ધ નથી કહેવું, અને એમને પતિ કહેવા છે એમાં કોઈ વાંધો નથી આવતો કે ચલો બરાબર છે પિતા. પણ આપણે વિરુદ્ધ જ લેવા માંગીએ છીએ તો પછી શું થાય? એટલે વિરુદ્ધ વસ્તુ લેવી હોય અને છતાંય બંનેમાં બતાવવી હોય ત્યારે એક અપેક્ષા તમારે લેવી પડે. અને એ અપેક્ષાથી જે કથન કહેવામાં આવે છે એ પદ્ધતિ જૈન દર્શનમાં છે, બીજે ક્યાંય નથી. અને એને જ આપણે અનેકાંત કહીએ છીએ. એટલે વ્યાખ્યા હવે વાંચશો તો બહુ સહેલી લાગશે. જો પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ, અસ્થિ તરીકે લઈએ એટલે છે, નાસ્તિ તરીકે લઈએ એટલે નથી. તમે એમ પણ કહી શકો કે આ છે અને બીજી રીતે એમ પણ કહી શકો કે નથી. એ અસ્થિ નાસ્તિ અને આસ્તિ નાસ્તિ લીધું છે એના સિવાય ઘણું લઈ શકાય. એવી રીતે બે વિરુદ્ધ વાત લેવી છે તો ઘણી રીતે લઈ શકાય. નિત્ય અનિત્ય બંને એ સાથે એક સાથે લેવું હોય તો વિરોધાભાસી લેવાની. કોઈ પણ બે વિરોધાભાસી વાત લઈએ એટલે અહીંયા આદિ શબ્દ મૂક્યો છે. અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું, બે ગુણો હું એમ સમજીએ, એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહે છે. કેટલું સહેલું છે, બરાબર છે? વિરુદ્ધ વાત નથી લેવી તમારે તો અનેકાંતની જરૂર પડતી નથી, પણ વિરુદ્ધ વાત લેવી છે ત્યારે તો અનેકાંતની જ જરૂર પડશે. હવે અહીંયા જુઓ, સરસ વાત આપી છે કે આત્મા સદા સ્વરૂપે છે અને પરરૂપે નથી, એવી જે દ્રષ્ટિ તે જ સાચી અનેકાંત દ્રષ્ટિ છે. બીજી બધી તો ઘણી બધી આવશે, પણ આ મૂળ સિદ્ધાંતની વાત કરી દીધી. આત્મા જે છે એ સ્વરૂપે છે અને પરરૂપે નથી, એમાં બે વાત આવી, અસ્થિ અને નાસ્તિની વાત આવી. આત્મા નથી કહી દીધો, આત્મા છે કહી દીધો. આત્મા છે કહ્યો તો કઈ રીતે છે? તો કે પોતાના સ્વરૂપે છે. અને બીજાની રીતે? તો કે નથી. અસ્થિ ને નાસ્તિ બંને કરી. અસ્થિ ને નાસ્તિ ન કરીએ તો ચાલત નહીં. પ્રશ્ન એ થાય કે આવી અસ્થિ નાસ્તિ કરવાની જરૂર શું પડી? આત્મા છે એટલું જ કહી દઈએ તો? ના, એમાં મુશ્કેલી છે. આત્મા છે કહીએ છીએ પણ સાથે ને સાથે એમાં એવું જ્ઞાન નથી થતું કે આત્મા જે છે તે આત્મા પોતાના સ્વરૂપે જ રહ્યો છે અને બીજી રીતે નથી, એ વાત એમાં આવતી નથી. એટલા માટે નાસ્તિથી કહેવું પડે છે કે બીજા રૂપે નથી, એટલે આત્મામાં ભેળસેળ અટકી ગઈ. આત્મા પરરૂપે નથી એમ કહેવાથી તમે કિલ્લો બાંધી દીધો. આત્માની આજુબાજુ તમે એક કિલ્લો બાંધી દીધો કે આત્મા છે બધું બરાબર, પણ એ પરરૂપે નથી. તમે પછી એને ગમે ત્યાં નહીં લઈ જાઓ. એટલે શું થયું? વેદાંતની જે વાત હતી એનો નિષેધ થયો. વેદાંતની વાત જે છે કે આત્મા પરમાત્મામાં ભળી જાય એટલે પરમાત્મા રૂપે થાય, પરરૂપે થતો નથી. નાસ્તિ લેવી જ પડે. અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે કહેવાનું મૂળ પ્રયોજન એ છે કે એને લીધે થઈ અને તમે એની સીમા પણ બાંધો છો. અનેકાંત સ્વરૂપ છે પણ છતાં એ અનેકાંત સ્વરૂપ એવું છે કે એને સીમા બંધાઈ જાય છે અને ઉલટી વધારે સ્પષ્ટતા થાય છે. વધારે સ્પષ્ટતા થાય છે અને વધારે સ્પેસિફાઈ થાય છે કે આ જ બીજી વાત નહીં, તમને પછી એમાં ગમે તેમાં આડુંવડું ખેંચી નહીં જાઓ. એટલે સાચી રીતે અનેકાંત તો એક જ આ જ પકડવા જેવું છે કે આત્મા પોતાના સ્વરૂપથી છે, સ્વરૂપે છે, પરરૂપે નથી. એવી જે દ્રષ્ટિ તે જ સાચી અનેકાંત દ્રષ્ટિ છે. આ મૂળ વાત સિદ્ધાંતની વચ્ચે મૂકી દીધી. પ્રશ્નોત્તરમાળામાં ઘણા શાસ્ત્રોમાંથી અવતરણો લેવામાં આવ્યા છે અને એવી સિદ્ધાંતની વાતો મૂકી દીધી છે, સાથે ને સાથે સમજાવવાની સાથે જ મૂકી દીધી છે. એટલે કેટલીક વખત તકલીફ પણ પડે છે, કેમ કે ક્યાંયથી ને ક્યાંયથી વાક્ય લેવામાં આવ્યું, એનું અનુસંધાન ના લેવામાં આવ્યું, અડધેથી લેવામાં આવ્યું, એવું બહુ બને છે. એટલે ઘણી વખત તકલીફ પડે છે, પણ એને લીધે થઈ અને આપણે એને જયારે ઉકેલીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટતા પણ ઘણી થાય છે, મૂળ વસ્તુને સમજીએ છીએ. તો હવે જો બીજું લીધું, પહેલી વ્યાખ્યા કરી પછી બીજું લીધું છે, સત અસત, નિત્ય અનિત્ય, એક અનેક ઇત્યાદિ સર્વથા અનેકાંતનું નિરાકરણ, નકાર એકાંતનું, સર્વથા એકાંતનું નિરાકરણ, સર્વથા એકાંત જે માન્યું એનું નિરાકરણ તે અનેકાંત છે. સત ને અસત બંને જુદી વસ્તુ થઈ, સત એટલે હોવાપણું અને અસત એટલે ન હોવાપણું. અસ્તિત્વની વાત લઈએ ત્યારે છે એમ કહીએ છીએ, ત્યારે છે એટલે સત, સતનો અર્થ એવો છે. અહીંયા સત એટલે સત્ય એમ નથી, એક્ઝિસ્ટન્સ. સત સત અને અસત, એ જ રીતે નિત્ય અને અનિત્ય, એક અનેક ઇત્યાદિ એ સર્વથા એકાંત નિરાકરણ, એને એક જ રીતે લેવામાં આવે, સત જ લેવામાં આવે અથવા તો અસત જ લેવામાં આવે તો એનું નિરાકરણ કર્યું છે અહીંયા. નિત્ય જ લેવામાં આવે, અનિત્ય લેવામાં જ ના આવે તો એનું અહીંયા નિરાકરણ કર્યું છે. કઈ રીતે? તો અનેકાંત દ્વારા. એ બંને વિરોધાભાસી વસ્તુ છે, એને એક સાથે સ્વીકારી છે, એ અનેકાંત છે. આ આપ્ત મીમાંસા ગાથા 103 ની ટીકામાંથી લેવામાં આવ્યું છે. હવે આગળ લઈએ પ્રશ્ન 102. પ્રશ્ન 102 માં કહે છે કે અનેકાંત સ્વરૂપ કેવી રીતે સિદ્ધ થાય છે, અનેકાંત સ્વરૂપ કેવી રીતે સિદ્ધ થાય છે. અહીંયા ઉત્તર આપ્યો છે કે પદાર્થ અનેક ધર્મવાન છે, ગુણધર્મો, આપણે જે કહીએ ગુણધર્મો, એવા ગુણધર્મો ઘણા છે એટલે અનેક ધર્મવાન છે, કેમ કે તેમાં નિત્ય આદિ એકાંત સ્વરૂપનો અભાવ છે. એકાંતે નથી, જે પણ ગુણધર્મો જે લેવામાં આવ્યા છે એમાં કોઈ પણ વસ્તુ એકાંતે નથી, એકાંતનો અભાવ છે. એકાંતનો અભાવ છે એટલે એનો અર્થ કે અનેકાંત છે. સિદ્ધ કરવું છે ને, અનેકાંત સ્વરૂપ કઈ રીતે સિદ્ધ થાય છે, તો એમાં એકાંત નથી એટલે અનેકાંત. એમાં ગુણધર્મો ઘણા છે એટલે ઘણા ધર્મો એવા છે કે એક કરતા બીજી રીતે હોય, વિરુદ્ધ રીતે પણ વર્તે છે, એટલે કે એમાં એક જ રૂપે નથી, અને એટલે એક રૂપે હોવાનો અભાવ, એક રૂપે નથી એમ કહીએ એટલે તો કે અનેક રૂપે છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે નિત્ય આદિ એકાંત સ્વરૂપનો અભાવ છે. બીજી રીતે અહીંયા આગળ કહે છે કે અહીં અનેકાંત રૂપપણાથી વિરુદ્ધ સ્વરૂપનો અભાવ, અનેકાંતથી વિરુદ્ધ એટલે એકાંત, અનેકાંતપણાથી વિરુદ્ધ રૂપ, વિરુદ્ધ સ્વરૂપનો અભાવ એટલે એકાંત સ્વરૂપનો અભાવ, એ વસ્તુના અનેકાંત સ્વરૂપને જ સિદ્ધ કરે છે. આ અનેકાંત સ્વરૂપને સિદ્ધ કરવાની વાત આમાં લીધી. આ પરીક્ષામુખમાંથી લેવામાં આવ્યું છે, એના સૂત્ર 85 ની ટીકામાંથી લેવામાં આવ્યું છે. હવે આગળ પ્રશ્ન છે 103. બે વિરુદ્ધ ધર્મ સહિત વસ્તુ સત્યાર્થ હોય? બે વિરુદ્ધ ધર્મ લઈએ અને છતાં વસ્તુનું સ્વરૂપ સત્ય હોય? પ્રશ્ન છે, શંકા થાય ને, તો શંકા કરી છે અહીંયા. ઉત્તરમાં કહ્યું છે કે હા, વસ્તુ છે તે તત્ અતત એવા બેઉ રૂપ છે. તત એટલે તે રૂપે અને અતત એટલે એ રૂપે નહીં. તત એટલે તે રૂપે અને અતત એટલે તે રૂપે નહીં. એકને એક વસ્તુને તમે એમ કહો કે આ રૂપે છે અને પાછું તે રૂપે નથી, એવું હોઈ શકે? એવા રૂપ છે. વસ્તુ છે તે તત અતત એવા બેઉ રૂપ છે. માટે જે વાણી વસ્તુને તત જ કહે છે કે આ જ રીતે છે તે સત્ય ન હોય. અહીંયા પ્રશ્ન કરીને મૂક્યું છે કે વસ્તુ છે તે તત અને અતત એવા બેઉ રૂપ છે. આપણે જેમ આત્માની વાત લીધી તે રીતે કે આત્મા સ્વથી છે અને પરથી નથી, એનો એ જ આત્મા, બરાબર. એટલે તત્રૂપે જે છે અને પરરૂપે નથી, તે રૂપે નથી, અન્ય રૂપે નથી. એટલે તત અને અતત એવા બે રૂપ છે. એટલે હવે અહીંયા કહ્યું કે માટે જે વાણી વસ્તુને તત્રૂપે જ કહે, તે રૂપે જ કહે, તે સત્ય કેમ હોય? એટલે કે ના હોય. અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષ આદિ પ્રમાણના વિષયરૂપ સત અસત અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મના આધારરૂપ છે. જે કોઈ વસ્તુ છે એ પ્રમાણથી જોવા જઈએ તો એમાં અનેક નયથી આપણે જોઈએ, અને અનેક નયથી જોઈએ તો જ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય, એ સિવાય પ્રમાણ થઈ શકે નહીં. એટલે પ્રમાણની વાત લઈએ ત્યારે એમાં સત અને અસત અસ્તિ નાસ્તિ બધું આવે, બરાબર, એવા વિરુદ્ધ ધર્મો હોય. અને વિરુદ્ધ એટલા માટે અહીંયા એમ કહ્યું કે અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષ આદિ પ્રમાણના વિષયરૂપ સત અસત અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મના આધારરૂપ છે. એ તો વાત બરાબર. તે અવિરુદ્ધ યથાર્થ છે. અવિરુદ્ધ એટલે કોનાથી અવિરુદ્ધ? શાસ્ત્રથી અવિરુદ્ધ છે. એ વાત બરાબર છે. એવું જ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? કે પ્રત્યક્ષ પ્રમાણથી જોવામાં આવે વિષયને તો બંને રૂપે હોય, સત અસત અસ્તિ નાસ્તિ બંને એવા વિરુદ્ધ ધર્મ રૂપે છે. અને એ વિરુદ્ધ ધર્મ રૂપે છે પણ એ માન્યતા જીનવાણીથી વિરુદ્ધ નથી, જીનવાણીની અગેન્સ્ટ જતી નથી. જીનવાસ્તી જીનવાણીમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એના પ્રમાણે જ છે. એટલે અહીંયા કહે છે કે તે અવિરુદ્ધ છે, એટલે કે યથાર્થ માન્યતા છે. હવે આવી યથાર્થ માન્યતાને જૈન દર્શને જે લીધી છે એને અન્ય મતવાદી શું કરે છે? તો કે અન્ય મતવાદી વસ્તુને સતરૂપ જ એક જ રીતે લે, કે આ છે એ જ લે છે, અથવા તો બીજા કેટલાક એમ લે છે કે અસતરૂપ લે, એટલે વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે, આત્મા છે એવા કહેવાવાળા છે. બીજા એવા મતવાળા છે કે ના, આત્મા એવું છે જ નહીં, આ જે શરીર છે ને જે છે તે છે, પછી એ પૂરું થઈ જાય એટલે વાત પતી ગઈ, બીજો કોઈ આત્મા છે નહીં. આવું લેવાવાળા જે છે એમણે શું લીધું? કે અસ્તિને બદલે એને નાસ્તિથી લીધું, એક લીધું. પેલા એ એક જ લીધું કે આત્મા છે, પણ પછી આત્મા છે પછી આગળ પર્યાય રૂપે જે છે એની નાસ્તિ પણ થઈ જાય છે, કે એ બધી વાત પછી એમાં એને બીજી રીતે લીધી નથી, અથવા તો પર રૂપે એ નથી એ બધી વાત એને લીધી નથી, માત્ર આત્મા છે એટલું જ લીધું, પરથી નથી એ વાત પણ એને લીધી નથી. એટલે અન્ય મતવાદી જે છે એ સત જ છે અથવા અસતરૂપ જ છે એમ એકાંત કરે છે, એકાંત રૂપે કહે છે. તો કહો, અહીંયા કહે છે કે તમારે એમ કહેવું હોય તો તમે ભલે કહો, એમાં અમને તો કોઈ વાંધો નથી, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, વસ્તુ તો એવી નથી. વસ્તુ જ પોતાનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ પોતે દેખાડે છે તો અમે શું કરીએ? પછી વાદી પોકારે છે કે વિરુદ્ધ છે વિરુદ્ધ છે, તો પોકારો, આ વાત છે એ આપ તો મીમાંસામાંથી લેવામાં આવી છે, એમાંથી અડધેથી વાત લીધી હોય એટલે પછી આગળની વાત તો એ રીતે લીધી છે, કે ભાઈ તમે એમ માનતા હો કે એકાંત જ છે તો માનો, એમાં અમે શું કરીએ? હવે બીજું તો શું કરીએ? અમે તમને કહ્યું કે ભાઈ આવું સ્વરૂપ નથી, છતાંય કોઈ માને છે તો શું? તારી માન્યતા તારી પાસે, જયારે તને માન થશે ત્યારે તું પણ માનીશ કે ના, વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. અહીંયા પ્રશ્ન 104 કે છે કે અનેકાંત અને એકાંતનો નિરુક્તિ અર્થ શો? તે દરેકના કેટલા ભેદ છે? એટલે શબ્દ જે છે ને એનો સમાસ છૂટો પાડીએ તો શું થાય એ અહીંયા દર્શાવ્યું છે ઉત્તરમાં. અનેકાંત, અનેક અંત, અનેક વત્તા અંત એટલે અનેકાંત, એટલે અનેક ધર્મો, અને એક આંત એટલે એક અંત, આ સમાસ જુદો પાડે છે. બે શબ્દો ભેગા થયેલા છે એટલે સમાસ એનો જુદો પાડે છે. બે અથવા ત્રણ શબ્દો ભેગા થાય અને જે સમાસ થયો એને આપણે છૂટો પાડીએ તો આપણને દરેક શબ્દનો અર્થ સાથે લઈએ તો વધારે સમજ આવે. એક અંત, એક ધર્મ. અનેકાંતના બે ભેદ છે, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. અનેકાંતમાં પણ બે ભેદ, મિથ્યાત્વમાં પણ અનેકાંત આવે. ખોટું માનવામાં અનેક રીતે થાય, અનેક રીતે ખોટું તો માની શકાય. ખોટું માનવાના તો ઘણા જ પ્રકારો, અસત્યના તો અનેક પ્રકારો, અસત્ય માનતા સ્વીકારવાના તો ઘણા પ્રકારો છે, એટલે એમાં અનેકાંત તો આવે છે. એટલે અહીંયા અનેકાંતના ભેદને સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત બે રીતે લીધા, એ જ રીતે એકાંતના બે ભેદ, એમાં સમ્યક એકાંત અને મિથ્યા એકાંત, એટલે બંનેના બે ભેદ, સમ્યક અને મિથ્યા. હવે અહીંયા આગળ થોડીક સ્પષ્ટતાઓ કરવી છે એટલે એ વધારે પ્રશ્નો અહીંયા લેશે. સમ્યક અનેકાંત એ શું છે? સમ્યક અનેકાંત એ પ્રમાણ છે. આપણે કહ્યું ને કે જુદા જુદા નયથી લઈએ, અનેકાંત થયું એટલે જુદા જુદા નયથી તો લેવામાં આવ્યું, અને બધા જ નય સાચા હોય એટલે પ્રમાણ થાય, લાગે વિરુદ્ધ પણ હોય સાચા, એને સાથે અપેક્ષા રહેલી એટલે એ પ્રમાણ થાય, એટલે સમ્યક અનેકાંત તે પ્રમાણ છે, મિથ્યા અનેકાંત તે પ્રમાણનો આભાસ, પ્રમાણ નથી પ્રમાણ આભાસ છે. સમ્યક એકાંત છે તે શું થાય? એક નય થયો, એકાંત એટલે એક નય, સમ્યક એકાંત છે તે નય છે, એક જ લીધો ને, એક જ દ્રષ્ટિકોણ એક જ ધર્મ લીધો એટલે સમ્યક એકાંત તે નય છે, અને મિથ્યા એકાંત તે નયનો આભાસ કરો, એ નય પણ ન ગણવો. હવે એક વાત, આપણે પહેલા નયની અંદર એક વાત લીધી છે, એમાં નયાભાસની વાત આવી, પંચાધ્યાયની દ્રષ્ટિએ સમ્યક તો સિવાયના જે કંઈ જે છે એ બધાને નય આભાસ કહી દીધા, બહુ સહેલું કરી નાખ્યું કે બધી આ બધી ભાંજગઢ મૂકી દો, જે સમ્યક છે એક જ પકડો, બાકી બધાને તમે નય પણ નહીં કહો એને નય આભાસ કહી દો, તમને ઉપયોગી થતું નથી તો પછી શુક્રાયની ભાનગઢમાં પડો છો, બહુ સહેલું કરી દીધું. નયનું ખૂબ લીધું, નયની અંદર બધી રીતે લીધું, તેમાં આગમની અપેક્ષાએ નયના ભેદ કયા, આધ્યાત્મિક અપેક્ષાએ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, આ બધા ભેદ કયા, અને પછી એમાં પંચાધ્યાયમાં બહુ સહેલું કરી દીધું કે જે સત્ય જે છે જે તમારા કામનું છે, જેટલું પ્રયોજનભૂત છે, જે સમ્યક છે એ સમ્યક તો છે એ જ નય, બાકી બીજું નય આભાસ નય જ નહીં કહો, એટલે તમારે આમાં એને ગૌણ કરી નાખ્યા. પંચાધ્યાયની રીત છે ને, આમ વાંચવા બેસીએ ત્યારે એ લેંગ્વેજ વાઇઝ છે ને થોડું અઘરું પડે એવું છે, પણ એ ખરેખર તો શું છે કે એમણે સહેલું કર્યું છે, જો સમજાઈ જાય તો બહુ સહેલું કરી આપ્યું છે, પછી બહુ બધું રહેતું નથી, વિકલ્પો બહુ ઓછા થઈ જાય, એક જ લેવાની ને પછી માથાકૂટ નહીં, શું કામ છે ભાઈ તારે સમજીને, જે તારી પાસે સમય કેટલો છે, ઉંમર થઈ છે આટલું જ છે, તો એક જ વાત લે ને ભાઈ, જે સાચું છે એ પકડ, બીજું બધું જવા દે, સાચું છે એને પકડ, બાકી બીજું બધું તું છોડી દે. એક સાયન્સની મને વાત યાદ આવે છે, અમે સાયન્સમાં મળતા હતા, કે એક થીસીસ આવી કે ભાઈ એવો ગડરો હાઇપોથીસીસ, દાખલા તરીકે એ થીસીસને એક વ્યક્તિએ જયારે લખી ત્યારે એને પીએચડી મેળવ્યું, બીજાએ પછી એને કહ્યું કે આ થીસીસ આ રીતે ખોટી પડે છે, એમ કરીને એને પણ પીએચડી મેળવી લીધું, ત્રીજાએ પછી એમ કહ્યું કે ના ના ખોટી પડે છે એમ નથી પણ એને આટલા લિમિટેશન છે, એને પણ પીએચડી મેળવી લીધું. ખરેખર શું પ્રાપ્ત થયું? કંઈ નહીં, સાયન્સને તો કંઈ પ્રાપ્ત ન થયું, ત્રણ જણા પીએચડી થઈ ગયા કોઈ પણ રીતે. એટલે ખરેખર વસ્તુ તો શું હતી કે એ થીસીસ તમે ન ભણો, હવે ખોટો પાઠ ભણીને તમારે શું કામ છે? તમારે જો એમાં જવું છે પીએચડી કરવી છે ખોટામાં ને પછી સુધારો દો, એના કરતાં સાચું છે એટલું જ પકડો ને. એવું પંચાધ્યાયની બાબતમાં છે કે ભાઈ તું છોડ, નયા ભાસ છે જ બધા, એ બધું તો ઘણું બધું આવશે, વ્યવહાર નયની વાત મૂકી દે, તારી પાસે સમય ઓછો છે, તું બસ માત્ર એક જ વાત જે સત્ય છે સમ્યક છે જેવું સ્વરૂપ જેવું ભગવાને જોયું છે એને તું પકડ, બીજા બધા અનેક સ્વરૂપો અનેક પેટા વિભાગો અનેક પ્રકારે વાતો આવશે, તું ક્યાં લાંબો થઈશ, મૂકને એના બધા પેટા વિભાગને છોડી દે, એટલે એને નયા ભાસ કહી દીધો છે. એ નયા ભાસની અહીંયા વાત નથી, અહીંયા જરાક થોડીક વાત થોડી જુદી રીતે છે, એ નયા ભાસ કહીને જે બધું કાઢી નાખ્યું એ બધું અહીંયા નીકળી જાય એમ અહીંયા નથી કહેવું, મારે આ સ્પષ્ટતા કરવી હતી, બરાબર છે? અહીંયા શું કહ્યું? અહીંયા કે સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયા ભાસ છે, એટલે મિથ્યાત્વ છે એ અપેક્ષાએ અહીંયા એને નયનો આભાસ કહ્યો છે, એ અપેક્ષાએ, કારણ કે પેલામાં તો શું છે કે વાત સત્ય છે, પેલા આપણે જે બીજા બધા નયા ભાસ તરીકે પંચાધ્યાયમાં જે નયા ભાસ લીધો એમાં તો બધું જ કાઢી નાખ્યું છે, બધાને વ્યવહાર નહીં આખો જે છે એને નયા ભાસમાં આખો લઈ લીધો છે, એટલે એવું આપણે નથી લેવું, એ રીતે નહીં, એ તો મિથ્યાત્વ છે એને નયા ભાસ કહ્યો છે, અહીંયા અપેક્ષા જુદી છે, બરાબર છે? એટલે એ નયા ભાસને અહીંયા નહીં સમજવો તો પછી વ્યવહાર આખો નીકળી જાય છે, બરાબર છે? પંચાધ્યાયમાં એ નયા ભાસ કહીને વ્યવહાર આખાને કાઢવાનું કારણ એ છે કે તારી દ્રષ્ટિ જ્યાં કરવી છે એ વિષયને તું પકડ, એટલા માટે ત્યાં બાકી બધાને નયા ભાસમાં કાઢી નાખ્યું છે. અહીંયા આપણે એ રીતે નહીં, અહીંયા મિથ્યાત્વ છે એ હિસાબે અહીંયા આપણે નયા ભાસ કહીએ છીએ, બરાબર છે? એટલે વ્યવહારને અહીંયા ઉડાડ્યો નથી. પ્રશ્ન 105, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંતનું સ્વરૂપ શું? અહીંયા વાત આવી ને સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, અનેકાંતની પહેલા વાત લઈએ તો પ્રશ્ન પણ એ રીતે આવે છે, તો અનેકાંતમાં સમ્યક અનેકાંત કોને કહેવાય અને મિથ્યા અનેકાંત કોને કહેવાય? અહીંયા ઉત્તર સરસ આપ્યા છે. સમ્યક અનેકાંત એટલે પ્રત્યક્ષ અનુમાન તથા આગમ પ્રમાણથી અવિરુદ્ધ, આગમ પ્રમાણથી વિરુદ્ધ નહીં. બરાબર, એવું એક વસ્તુમાં જે અનેક ધર્મો છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે, એને નિરૂપણ કરવામાં સક્ષમ છે, તેને નિરૂપણ કરનાર છે, તે સમ્યક અનેકાંત છે. પ્રત્યક્ષ છે અથવા તો અનુમાનથી છે અથવા તો આગમ પ્રમાણથી છે. બરાબર, શું તો કે એક જ વસ્તુની અંદર જુદા જુદા ધર્મો છે એનું નિરૂપણ કરે એ તમને સમજાવે. એ જુદા જુદા ધર્મોને તમને સમજાવે એવું જે છે એ સમ્યક અનેકાંત છે. ફરીથી, પ્રત્યક્ષ છે અથવા તો અનુમાનથી થઈ શકે છે અથવા તો આગમને લઈને આપણે કરી શકીએ છીએ, પણ શું એ બધું જીન વાણીથી, જીન શાસનમાં જેમ આવ્યું છે, પ્રભુની આજ્ઞામાં જેમ આવ્યું છે, એનાથી એ અવિરુદ્ધ હોય, એનાથી ખોટું નહીં. ગમે તેને તમે અનેકાંતમાં નાખી દો એમ નહીં, ખીચડી વાત નહીં. અનેકાંત તો ખરું, પણ અનેકાંતની અંદર પણ તમે પછી બધું લાવી દો કે ના ના આપણે અનેકાંત છે, બ્રહ્માએ બનાવ્યું એમ કહીએ તો પણ અનેકાંત, જગતને બ્રહ્માએ બનાવ્યું એ પણ આપણે અનેકાંત તરીકે લો, ના એમ ન ચાલે, એવો ખીચડી વાત નથી. એટલે હા, તમે કોઈ રીતે એને સિદ્ધ કરી શકો છો કે ભાઈ બ્રહ્માએ બનાવ્યું છે, એ થતું જ નથી. એટલે જીનવાણીથી એ વિરુદ્ધ છે, જીનવાણીથી વિરુદ્ધ છે. એટલે જીનવાણીથી તો એ અવિરુદ્ધ હોવું જોઈએ, પછી તમે પ્રત્યક્ષ સાબિત કરો અનુમાનથી કે આગમથી, પણ એ બધું અવિરુદ્ધ. અને છતાંય એક વસ્તુમાં અનેક ધર્મો છે એને બરાબર તમને સમજાવે એ સમ્યક અનેકાંત છે, એ સમ્યક અનેકાંત છે. કેમ કે હવે સમ્યક અનેકાંતની વાત લીધી છે તો પછી મિથ્યા અનેકાંતનું કહેવું છે ને, એટલે સમ્યક અનેકાંત ઉપર અહીંયા સમ્યક શબ્દ નો અર્થ કર્યો છે કે જીનવાણીથી વિરુદ્ધ નથી, અવિરુદ્ધ વાત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી, પોતાપણે છે અને પરપણે નથી. જયારે સાધક પોતે શરૂઆત કરતા હોય ને અભ્યાસ નો, ત્યારે બધાને ઘણાને આવા પ્રશ્ન થાય કે પોતાપણે છે પછી પરપણે નથી કહેવાની શું જરૂર. પહેલા શરૂઆતમાં આવું થાય, બહુ અભ્યાસ ન હોય ત્યારે કે બરાબર છે પોતાપણે છે પછી પેલું પરપણે છે ને એને આમ ચાલવા દે, પણ ના, પોતાપણે છે ને પરપણે નથી એ એટલું જ મહત્વનું છે, પરપણે નથી, નહીં તો સીમા બંધાતી નથી, એ તો પછી ગમે ત્યાં જતો રહે. અને અનેકાંતના હિસાબે તો પછી ખોટા અનેકાંત ઉભા કરે, જાત જાતના પછી અનેકાંત ઉભા થાય. પછી એમ કે ગીતામાં પણ આમ કહ્યું છે ને એમ કરીને એમાંની વાત લઈને કે એ પણ આપણે એક બીજી અપેક્ષા તો આમ કહી શકીએ ને, એવા અર્થ કરે. હમણાં અમારે આ બધી વાતો સ્વાધ્યાયમાં ચાલે એટલે પછી એક બીજો ગીતાનો સ્વાધ્યાય ચાલે છે, એ પણ કોઈ એટેન્ડ કરે ને પછી કે જૈન દ્રષ્ટિએ જે ગીતાને સમજાવવામાં આવી છે એમાં આમ પણ છે ને, એમાં એક વાત લેવામાં આવી એટલે આ વાત કરું છું, આપણે લાગુ પડતી વાત છે કે પરમાત્મામાં બધા આત્મા ભળી જાય એમ એમણે લીધું. તો પછી એ ગીતાનો જેમણે સ્વાધ્યાય કર્યો હતો એ ભાઈ આપણા સ્વાધ્યાયમાં તો રેગ્યુલર આવે, નામ નથી આપવું મને કે રમેશભાઈ એમાં આપણે લઈએ જ છીએ ને કે અવગાહન આપે, અવગાહન આપે, અવગાહન આપે એટલે બરાબર છે ને, એક આત્મામાં એવી શક્તિ છે કે બીજાને અવગાહન આપે, એટલે કે સિદ્ધ શિલા ઉપર અવગાહન આપે જ છે ને. હવે આ વાત અને પેલી વાતમાં કેટલો ફેર, અવગાહન આપે એમાં તો એવો અર્થ જે છે એ કે એકબીજામાં ભળી જાય એવો અર્થ નથી, મિક્સઅપ નથી થતા, અવગાહન આપે છે, અવગાહન આપે એટલે એ રીતે એને જગ્યા આપે છે એટલે ત્યાં એ રહી શકે છે. બરાબર છે, એક આત્માની સાથે જ બીજા આત્મા રહી શકે એવી રીતે અવગાહન છે, છતાંય દરેક બંને આત્મા તો ભિન્ન જ રહે છે અને પેલામાં તો ભળી જાય છે, ભળી જવું અને આ અવગાહન એવા પછી અનેકાંત કરે પછી આવા અર્થ ક્યાં બને. બરાબર ને, એટલે એવા ઊંધા અર્થ નહીં બેસાડવા. બહુ સરસ વાત છે અહીંયા કે દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી, આત્મા સ્વરૂપ રૂપે છે અને પર સ્વરૂપે નથી, સ્વરૂપ પોતાના રૂપે છે પરના રૂપે નથી, પર તેના સ્વરૂપે છે અને આત્મા સ્વરૂપે નથી, આત્માના સ્વરૂપે આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકાંત છે. જો અહીંયા આપણે તરત સમજવાનું છે, આત્મા સ્વસ્વરૂપે છે અને પર સ્વરૂપે નથી, પર તેના સ્વરૂપે છે, પર છે તે તેના સ્વરૂપે છે, પર છે તે આત્માના સ્વરૂપે નથી, એમ કહેવું એ છે. પર વસ્તુ કોઈ પણ છે તે આત્માના રૂપે નથી, શરીર પરની સાથે શરીર છે તે પર છે શરીર છે તે પર છે, એ આત્માની સાથે રહ્યું છે પણ એ આત્માના સ્વરૂપે નથી. એટલે શરીરની અંદર આત્માનો કોઈ અંશ જતો નથી. શરીર જે છે તે આત્માથી હંમેશા ભિન્ન રહ્યું છે. કોઈ રીતે એમાં ચૈતન્યપણું આવ્યું જ નથી. આ બેસાડવું અઘરું પડે છે. હાથ હલે છે, પગ હલે છે, વાણી છે, બધું છે, શરીરનું છે, અને પછી આપણે કહીએ છીએ કે આમાં કેમ તમે આમ વાત કરો છો એમ, અને પાછો આત્મા ત્યાંથી નીકળી જાય ત્યાર પછી તો ક્યાં કંઈ થાય છે. આવા પ્રશ્નો ગુરુદેવની પાસે પણ લોકોએ કર્યા છે કે તમે એક બાજુ એમ કહો છો શરીરની આ રીતે વાત છે તો શું છે. ગુરુદેવ બહુ સરસ જવાબ એનો આપે છે કે આત્મા જતો રહે છે એટલે એનો અર્થ જ એ થાય છે કે આત્મા જુદો હતો. તમે તો કહો છો કે આત્મા અંદરથી નીકળી ગયો, પછી ક્યાં પ્રશ્ન રહ્યો, આત્મા જુદો તો હતો એ તો બરાબર જ છે, સિદ્ધ થઈ જાય છે. અને હલનચલન જયારે થાય છે ત્યારે પણ શું થાય છે, શરીરના હલનચલન થાય છે જયારે અંદર આત્મા છે ત્યારે થાય છે. ત્યારે પણ એમ બને છે દરેક વખતે કે જયારે એ ઈચ્છે છે ત્યારે દરેક વખત શરીર એ જ પ્રમાણે હલે છે એવું નથી થતું. લકવો થયો છે તો નથી હલતું. લકવો થયો છે, હલાવવું છે શરીર, તો પણ ક્યાં હલાવી શકે છે. પગ હલતો નથી, હાથ હલતો નથી, થઈ જાય છે. એટલે શરીર જે છે એના હલનચલન અને આત્મા એ બંનેને કોઈ એ રીતે સંબંધ નથી. નૈમિત નૈમિતિક સંબંધ છે. આ બાજુ જીવ ઈચ્છા કરે છે કે હલાવવો છે હાથ, અને જો એનો પુણ્ય છે તો એ હલાવી શકે છે. પેલો હાથ એ વખતે હલે છે નહીં તો નથી હલતો. એની ઈચ્છા પ્રમાણે થતું એને જોવા મળે નહીં તો ન. શરીર તો શરીરનું જ કાર્ય કરવાનું છે, શરીર તો એના કાર્યમાં જ છે. પણ એનું પુણ્ય જો હોય તો એને એ જેવું એ ઈચ્છે છે એવું એને દેખાય કે હા મારી ઈચ્છા પ્રમાણે હાથ હલ્યો, મારી ઈચ્છા પ્રમાણે આમ થયું, મારી ઈચ્છા પ્રમાણે. નથી તો નથી થતું. પાપનો ઉદય છે તો એ જેટલું ઈચ્છે છે એમાંનું કંઈ થતું નથી, એનું જ શરીર છે, કંઈ થતું નથી. તો પર છે તે આત્મારૂપે થતું નથી. સિદ્ધાંતની વાત આમાં બહુ સરસ સમજાવી છે. વાત દીધી છે અનેકાંતની એકાંતની, પણ એમાં મૂળ વાત બહુ સરસ સિદ્ધાંતની સમજાવી દીધી છે કે પર છે તે ક્યારેય આત્મા સ્વરૂપે થતું જ નથી. પર રૂપે જ રહે છે. તમે ગમે તે રીતે બેસાડવા જાઓ એ પરને તમે આત્મા બનાવી શકો જ નહીં. પર એટલે શરીર, જે વધારેમાં વધારે નજીક છે આત્માથી એ વસ્તુનો જ આપણે દાખલો લઈએ. બીજા બધાને તો આપણે સમજીએ છીએ. એટલે નજીકમાં નજીક જે છે તે શરીર છે, અને શરીર દ્વારા આપણે ઓળખાણ પણ કરીએ છીએ. એટલે સુધી આપણે એમ કહીએ છીએ કે છ કાયના જીવ, જીવની ઓળખાણ આપણે એ રીતે કરીએ છીએ. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ બધા જીવોને એ કાયા દ્વારા તો આપણે ઓળખાણ કરીએ છીએ. મનુષ્ય એટલે મનુષ્યના શરીર દ્વારા મનુષ્યને આપણે ઓળખીએ છીએ. ખરેખર એમ નથી, જીવની પર્યાય મનુષ્ય તરીકેની છે, પછી એને અનુરૂપ શરીર ગ્રહણ કરે છે. છતાંય આપણે એમ તો ઓળખીએ છીએ, આટલું સુધી આપણને વ્યવહારમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાંય એ શરીર અને આત્મા બે જુદા છે એ વાત અહીંયા લેવી છે. એટલે અહીંયા એ લીધું છે કે એ પર છે, એ પર ક્યારેય આત્મા રૂપે છે નહીં, થયું નથી ને થવાનું પણ નથી. અને આ પ્રમાણે જાણવામાં આવે તો એ સમ્યક અનેકાંત છે. શું અનેકાંત થયું? આમાં બે કે સ્વ છે, પોતાનું આત્મા છે, એ પોતે સ્વરૂપે જ છે, એ પર રૂપે નથી, એટલે શરીર રૂપે થતો જ નથી. અને એથી વિરુદ્ધની વાત બીજી પણ સાથે ને સાથે એ જ રીતે લીધી કે પર છે તે સ્વરૂપે થતું નથી. આવું એકાંત સમ્યક છે, આવું અનેકાંત છે, આવું સમ્યક અનેકાંત છે. સોરી, આ સમ્યક છે અને અનેકાંત છે. હવે મિથ્યા અનેકાંતની વાત લેવી છે. અનેકાંત પણ મિથ્યા, ખોટું જે લઈ લેવામાં આવ્યું છે એ મોક્ષ શાસ્ત્રમાંથી વાત લીધી છે. મિથ્યા અનેકાંત એટલે અહીંયા કહે છે કે તત્ અતત સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાંત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે. જીવ પોતાનું પણ કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે એ અનેકાંત તો થયું, પણ મિથ્યા. જીવ પોતાનું પણ કરી શકે અને બીજાનું પણ કરી શકે એ જે લીધું તે અનેકાંત તો થયું પણ મિથ્યા. એટલે અહીંયા કહ્યું કે તત અતત સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાંત છે. તે રૂપે પણ છે અને તે રૂપે નથી, એવી રીતે બે રીતની વાત જે હોય એને ભેગી કરી દેવામાં આવે એ અહીંયા મિથ્યા અનેકાંત છે. એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે બહુ સરસ આપ્યું કે જીવ પોતાનું કરી શકે અને બીજાનું પણ કરી શકે, જે રૂપે નથી એનું પણ કરી શકે. જે રૂપે છે એનું તો કરી શકે, પણ જે રૂપે નથી એનું પણ કરી શકે. એ અનેકાંત તો થયું, પણ એ મિથ્યા અનેકાંત થયું. અનેકાંતની અપેક્ષા એ વાત બરાબર છે, એ અનેકાંત જ છે કે જીવ તત્ એટલે તેનું પણ કરી શકે, અતત એટલે જેની સાથે એ નથી એનું પણ કરી શકે, પોતાની પણ ક્રિયા કરી શકે અને અતત એટલે જેની સાથે એ નથી એનું પણ કરી શકે એમ લેવામાં આવે તો અનેકાંત તો થયું, પણ એ અનેકાંત સાચું અનેકાંત નથી, અસમ્યક છે, ખોટું છે, મિથ્યા અનેકાંત છે. એટલે જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે, એમાં જીવનું પોતાથી અને પરથી એમ બંનેથી તત્પણું થયું, તેથી તે મિથ્યા અનેકાંત છે. બરાબર છે? એટલે આ મોક્ષ શાસ્ત્રમાંથી લેવામાં આવી છે વાત. હવે અહીંયા આપણે આજે સ્વાધ્યાય 105 પ્રશ્ન સુધી રાખીએ અને આગળનો સ્વાધ્યાય 106 પ્રશ્નથી શરૂ કરીશું. કોઈને પ્રશ્ન હોય તો, નહીં તો પછી આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. જય જીનેન્દ્ર.